એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે એક એવા નિબંધ પર ઊંડાણપૂર્વક વાત કરીશું જેણે ગુજરાતી સાહિત્ય અને વિવેચન એના પર બહુ મોટી અસર કરી છે.
હા, સુરેશ જોશીનો નિબંધ સાહિત્ય અને વિવેચન, વર્તમાન સંદર્ભ.
બરાબર, ડિસેમ્બર 1969માં લખાયેલો. એ સમય એટલે કે સાહિત્યમાં ઘણું બધું નવું થઈ રહ્યું હતું, પણ સવાલ એ હતો કે વિવેચન ક્યાં હતું.
હા, શું એ સાથે ચાલી રહ્યું હતું?
એ જ તો આજની આપણી ચર્ચાનો મુખ્ય હેતુ એ છે કે સુરેશ જોશી એ સમયના સાહિત્યિક વાતાવરણને કેવી રીતે જોતા હતા, એમણે કયા મુદ્દા ઉઠાવ્યા,
અને સર્જન અને વિવેચન વચ્ચે જે તણાવ હતો, જે ગેપ હતો, એને કેવી રીતે સમજાવ્યો.
બરાબર, અને કલાકૃતિને સમજવા, એનું મૂલ્યાંકન કરવા માટે કઈ દિશા બતાવી. મને લાગે છે કે આ મુદ્દા આજે પણ એટલા જ મહત્વના છે.
ચોક્કસ, ચલો શરૂ કરીએ.
તો પહેલા લેખક વિશે થોડી વાત.
હા,
સુરેશ, હા, જોશી. આધુનિક ગુજરાતી સાહિત્યમાં એમનું નામ બહુ મોટું છે.
સર્જક તરીકે પણ અને વિવેચક તરીકે પણ એમની વિવેચના બહુ ધારદાર ગણાય છે.
હા, અને આ નિબંધ વાંચીએને તો એવું લાગે કે જાણે સીધા આપણી સાથે, એટલે કે સાહિત્યના અભ્યાસીઓ રસિકો સાથે વાત કરી રહ્યા હોય.
કોઈ વ્યાખ્યાન જેવું લાગે છે, ખરું ને? સીધું સંબોધન.
બરાબર, અને સમય 1960નો દાયકો.
હા, એ સમયગાળો બહુ મહત્વનો છે. ગુજરાતી સાહિત્યમાં જેને આપણે આધુનિકતા કહીએ છીએ એના પ્રયોગો ખૂબ જોરમાં હતા. નવા સ્વરૂપો, નવી અભિવ્યક્તિઓ,
ઘણું બધું નવું આવી રહ્યું હતું.
પણ જોશીનો મુખ્ય સૂર શું હતો કે આ જે નવી ઉર્જા હતી ને સર્જનમાં, એની સાથે પેલું વિવેચન તાલ મિલાવી નહોતું શકતું.
પાછળ રહી ગયું હતું,
બહુ જ પાછળ. એમણે રૂપક વાપર્યું છે ને, સર્જન જાણે હરણફાળ ભરી રહ્યું હતું અને વિવેચન કાચબાની ગતિએ ચાલતું હતું, કચ્છપ ગતિ.
વાહ, બહુ સચોટ રૂપક છે. એટલે એક મોટો ગેપ હતો, પણ આવું કેમ? વિવેચકો સમજી નહોતા શકતા કે સમજવા નહોતા માંગતા?
જોશીના મતે બંને વસ્તુ હતી. એક તો કદાચ નવા સાહિત્યને સમજવા માટે જે નવા ઓજારો જોઈએ, નવી દ્રષ્ટિ જોઈએ, એ વિવેચકો પાસે નહોતી.
એટલે એ જૂના માપદંડોથી જ માપ્યા કરતા હતા.
હા, અને એ તો નવા સાહિત્યને અન્યાય કરે. બીજું, કદાચ થોડી દાનતની પણ વાત હતી.
દાનતની?
એટલે
કે નવા પ્રયોગોને ખુલ્લા મને જોવાને બદલે એમાં કંઈક ખોટું છે, કંઈક તૂટી રહ્યું છે, મૂલ્યોનો નાશ થઈ રહ્યો છે, એવું જોવાની વૃત્તિ.
અચ્છા, એટલે કૃતિના કલાત્મક પાસા પર ધ્યાન ઓછું અને બીજી બાબતો પર વધુ.
બરાબર,
સપાટી પરની ચર્ચાઓમાં અટવાઈ જવાનું.
અને આની અસર પછી શૈક્ષણિક જગતમાં પણ દેખાઈ હશે ને, યુનિવર્સિટીઓમાં, કોલેજોમાં.
ચોક્કસ, જોશી એ મુદ્દો પણ ઉઠાવે છે કે વિદ્યાપીઠોમાં શું ભણાવાતું, જે શિષ્ટ ગણાય, માન્ય ગણાય, ક્લાસિક્સ,
જૂનું જાણીતું,
જે નવું હતું, પ્રયોગશીલ હતું, સમકાલીન હતું, એ અભ્યાસક્રમમાં ભાગ્યે જ જોવા મળે.
એટલે વિદ્યાર્થીઓ પોતાના સમયના સાહિત્યથી જ અજાણ રહે.
બરાબર, અને પછી એમનામાં એને સમજવાની, એની કદર કરવાની દ્રષ્ટિ ક્યાંથી આવે? આનાથી થયું શું? સર્જકો અને વિવેચકો, અધ્યાપકો વચ્ચે અંતર વધતું ગયું.
એકબીજાને સમજી ન શકે એવી સ્થિતિ.
હા, સાહિત્યકોને લાગે કે અમને કોઈ સમજતું નથી, અને વિવેચકોને લાગે કે આ નવું સાહિત્ય તો દિશાહીન છે. એક આખો વર્ગ વિવેચન પ્રત્યે જ શંકાશીલ બની ગયો.
આખી પરિસ્થિતિ જોતા પછી સુરેશ જોશી એક બહુ મૂળભૂત સવાલ પૂછે છે, જે કદાચ દરેક ગંભીર વાચક કે વિવેચકને થતો હશે, કે શું વિવેચન ખરેખર શક્ય છે?
બહુ મોટો સવાલ છે આ.
જો દરેક કલાકૃતિ પોતાની રીતે અનન્ય હોય, અદ્વિતીય હોય, તો પછી એની સરખામણી કે મૂલ્યાંકન કઈ રીતે કરવું, કયા આધારે?
હા, અને આ પ્રશ્નના જવાબમાં જ જોશી વિવેચનની દિશા સ્પષ્ટ કરે છે. એ કહે છે કે વિવેચન એટલે ખાલી સારાંશ આપવો કે અર્થ કહેવો, એટલું જ નથી, એ તો શરૂઆત છે.
એ તો કોઈ પણ કરી શકે.
હા, સાચું, વિવેચન તો મૂલ્યાંકન તરફ જવું જોઈએ. પણ પછી પ્રશ્ન આવે કે મૂલ્યાંકનના ધોરણો કયા, અને અહીંયા જ મુશ્કેલી શરૂ થાય છે.
શું ધોરણો વાપરવા?
જોશી કટાક્ષમાં કહે છે કે મોટાભાગે વિવેચકો શું કરે છે, કૃતિની જે એસ્થેટિક બાજુ છે, એની કલાત્મકતા, એનું રૂપ, એના પર ધ્યાન આપવાને બદલે
બીજી બાબતો પર જતા રહે છે.
હા, પાત્રો સારા છે કે ખરાબ, લેખક શું સંદેશો આપે છે, સમાજને ઉપયોગી છે કે નહીં, આવી બધી વાતો.
જે કદાચ સર્જક માટે એટલી મહત્વની ન પણ હોય.
બરાબર, સર્જક માટે કદાચ રૂપ ઘડવું એ મુખ્ય હોય, પણ વિવેચક એને ગૌણ ગણીને બાહ્ય બાબતોમાં જ રચ્યો પચ્યો રહે.
અને પેલી પરિભાષાની વાત પણ એમણે કરી હતી નહીં?
હા, એ પણ મહત્વનો મુદ્દો છે કે ઘણીવાર વિવેચન શું કરે, અઘરી અટપટી પરિભાષાનો ઉપયોગ કરે, જાણે શબ્દોની ઝાડ રચીને મૂળ વાતથી દૂર ભાગતું હોય.
એટલે સમજવાને બદલે વધુ ગૂંચવાઈ જવાય.
હા, સ્પષ્ટ અને સીધી વાત કરવાને બદલે પરિભાષાનો ભાર ઊભો કરીને પોતાની વાતમાં વજન પાડવાનો પ્રયાસ થતો હોય એવું લાગે. આનાથી ભાવક અને કૃતિ વચ્ચેનું અંતર વધે.
આ સિવાય પેલું અધ્યાપકીય વિવેચનની પણ એમણે ટીકા કરી છે, એ શું છે?
એમનું નિરીક્ષણ એવું છે કે મોટાભાગના અધ્યાપક વિવેચકો કાં તો પોતાના અભ્યાસક્રમના પુસ્તકો પર જ લખે, એમની એકેડેમિક જરૂરિયાત પ્રમાણે, અથવા તે કહ્યું એટલે કે મિત્રતા નિભાવવા ખાતર એકબીજાના વખાણ કરવાના.
અચ્છા, એટલે એમાં નિષ્પક્ષતા ન રહે.
અને બીજું, જે સમકાલીન સાહિત્યનો મોટો પ્રવાહ છે, જે ખરેખર નવું છે, પડકારજનક છે, કદાચ વિવાદાસ્પદ પણ છે, એનાથી આ બંને પ્રકારનું વિવેચન થોડું દૂર રહે, એક સેફ ઝોનમાં રહે.
બરાબર. તો જો આટલી બધી મર્યાદાઓ હોય તો પછી કળાને સાહિત્યને સમજવું કઈ રીતે? અહીંયા જોશી આપણને ક્યાં લઈ જાય છે?
અહીંથી વાત વધુ ઊંડી અને મૂળભૂત બને છે. જોશી કળાની વ્યાખ્યા પર જ સવાલ ઉઠાવે છે. શું કળાની કોઈ એક ચોક્કસ વ્યાખ્યા બાંધી શકાય?
મુશ્કેલ સવાલ છે,
કારણ કે કળા તો સતત બદલાતી રહે છે. આજે જે કળા નથી, કાલે એ કળા બની શકે, એટલે કોઈ એક વ્યાખ્યામાં એને બાંધી ન શકાય.
તો પછી કેવી રીતે ઓળખવી કળાને?
અહીં જોશી વિટગિનસ્ટાઈનના ફેમિલી રિઝેમ્બલન્સના ખ્યાલની વાત કરે છે. પારિવારિક સમાનતા.
પારિવારિક સમાનતા એ શું છે, જરા સમજાવશો?
એટલે જેમ એક કુટુંબના બધા સભ્યોમાં કોઈ એક જ લક્ષણ સરખું ન હોય, પણ કોઈની આંખ, કોઈનું નાક, કોઈના વાળ, એમ જુદી જુદી સમાનતાઓ હોય જેનાથી આપણે ઓળખી શકીએ કે આ એક જ પરિવારના છે.
અચ્છા.
એમ બધી કલાકૃતિઓમાં કોઈ એક જ તત્વ, જેમ કે સૌંદર્ય કે સંદેશ, હોવું જરૂરી નથી, પણ એમની વચ્ચે આવી અલગ અલગ સમાનતાઓ હોય છે જેના આધારે આપણે એમને કળાના કુટુંબમાં મૂકી શકીએ.
એટલે વ્યાખ્યાને બહુ જડ રીતે પકડી રાખવી ન જોઈએ.
બિલકુલ નહીં. જોશી ચેતવે છે કે જો જૂની વ્યાખ્યાઓને જ વળગી રહીશું તો નવા પ્રયોગોને સમજી નહીં શકીએ, એમને અન્યાય કરીશું.
જેમ કે પેલી અકવિતા કે અનવલકથા.
હા, એ સમયે આવા પ્રયોગો થતા હતા. હવે જૂની વ્યાખ્યા પ્રમાણે જુઓ તો કદાચ એ સાહિત્ય જ નથી એવું કહેવું પડે. અને આવું થાય એટલે સર્જકો શું કરે, એ પરંપરાગત માળખાને તોડીને વધુને વધુ અસાહિત્ય તરફ જાય, કારણ કે વિવેચન એમને સ્વીકારવા તૈયાર નથી.
આ બધી ચર્ચા આપણને સુરેશ જોશીના સૌથી મહત્વના ખ્યાલ તરફ લઈ જાય છે, રૂપ, ફોર્મ. આ શું છે? શું એ ખાલી સ્ટ્રક્ચર છે?
ના ના, અહીંયા જોશી બહુ જ સ્પષ્ટ છે અને આ જ એમના આખા વિવેચનનો પાયો છે. રૂપ એટલે ખાલી બાહ્ય માળખું કે ટેકનિક નહીં.
તો શું?
રૂપ એટલે કૃતિના જેટલા પણ ઘટકો છે, શબ્દો, વિચારો, પાત્રો, ઘટનાઓ, ભાષા, લય, બધું જ, એ બધાનું એક આંતરિક, જીવંત, ઓર્ગેનિક સંયોજન.
ઓર્ગેનિક યુનિટી જેવું.
બરાબર, ઓર્ગેનિક યુનિટી. જેમ શરીરમાં જુદા જુદા અંગો મળીને એક જીવંત શરીર બનાવે, એમ કૃતિના બધા ઘટકો એવી રીતે જોડાય કે એક અખંડ સમગ્ર અનુભવ ઊભો થાય, એ જ રૂપ.
કોઈ ઉદાહરણ આપી શકો વધુ સ્પષ્ટ થાય એ માટે?
ધારો કે ઈંટો, સિમેન્ટ, રેતી છે, એ સામગ્રી થઈ, પણ એને કોઈ કુશળ કારીગર એવી રીતે ગોઠવે કે એક સુંદર મકાન બને જેનો દરેક ભાગ એકબીજા સાથે સુસંગત હોય અને એક આખો અલગ જ અનુભવ આપે, એ થયું રૂપ.
એટલે સામગ્રી કરતાં એની ગોઠવણી મહત્વની છે.
હા, રૂપ વગર સામગ્રી માત્ર ઢગલો છે. રૂપ જ સામગ્રીને કળા બનાવે છે, એ કૃતિને સ્વાયત્ત બનાવે છે, સ્વયં પર્યાપ્ત બનાવે છે.
એટલે કૃતિનું મૂલ્યાંકન એના રૂપ પરથી થવું જોઈએ, એના ઘટકો કેવી રીતે ગોઠવાયા છે અને એનાથી કેવો અનુભવ બને છે એના પરથી, ખરું ને?
હા. અથવા માર્સેલ દુશાંકે ફેક્ટરીમાં બનેલી વસ્તુને જ કલાકૃતિ તરીકે મૂકી દીધી.
હા, પેલું યુરિનલ.
બરાબર. આ બધામાં શું મહત્વનું છે? કર્તાનો ઈરાદો કે મહેનત નહીં, પણ છેલ્લું પરિણામ, એ ગોઠવણી, એ રૂપ ભાવકમાં કેવો અનુભવ જગાડે છે.
અને પેલી કર્તાનો આશય મહત્વનો નથી એ વાત પણ જોશી ભારપૂર્વક કહે છે. ઇન્ટેન્શનલ ફેલસી,
હા, કે લેખક શું કહેવા માંગતા હતા એના આધારે કૃતિને ન મૂલવો, કૃતિ પોતે શું કહે છે, એનું રૂપ શું કહે છે એ જુઓ.
સમજાયું.
કૃતિ એકવાર બની જાય પછી એ લેખકથી સ્વતંત્ર છે.
હવે એ સમયના સાહિત્યમાં જે નવા પ્રવાહો હતા, અસ્તિત્વવાદ, સરિયલિઝમ, એબ્સર્ડ એવા એક વિદ્રોહનો ભાવ પણ હતો ને, એના વિશે જોશી શું કહે છે?
હા, એની પણ નોંધ લે છે. આ બધા પ્રવાહોને તેઓ જે સ્થાપિત હતું, સાહિત્યિક રૂચિ, સામાજિક શિષ્ટતા, સાંસ્કૃતિક મૂલ્યો, એ બધા સામેના બંડ તરીકે જુએ છે.
એટલે એમાં શું જોવા મળતું?
ઘણીવાર તર્ક કે અર્થને બદલે અર્થહીનતા, સંયમને બધે આક્રમકતા, ભાષાના નિયમો તોડવાની વૃત્તિ, અને જે અશ્લીલ ગણાય એનો પણ સ્વીકાર. જોશીનો આગ્રહ એ છે કે વિવેચકે આ બધું જોઈને મોડું બગાડવાને બદલે કે એને નકારી કાઢવાને બદલે એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ,
સંભાવ રાખીને.
હા, એની પાછળની પીડા, એ વિદ્રોહ, એ નવી સંવેદના એને પામવાનો પ્રયત્ન કરવો જોઈએ, અસહિષ્ણુ ન બનવું જોઈએ.
અને આમાં પેલું અશ્લીલતાનો મુદ્દો આવે જે હંમેશા વિવાદાસ્પદ રહ્યો છે. શું કળા અશ્લીલ હોઈ શકે? જોશી શું માને છે?
જોશી અહીં ફરી પાછા પોતાના મુખ્ય મુદ્દા એટલે કે રૂપ પર આવે છે. એમનું કહેવું છે કે કૃતિમાં કઈ સામગ્રી વપરાઈ છે, દાખલા તરીકે યૌન સંબંધોનું વર્ણન, એનાથી નક્કી ન થાય કે એ અશ્લીલ છે કે નહીં.
તો શેનાથી નક્કી થાય?
રૂપ નિર્મિતિ સફળ હોય
તો એ અશ્લીલ નથી.
તો એ અશ્લીલ નથી, એ રસાનુભવનો ભાગ છે. અશ્લીલતાનો આરોપ ક્યારે લાગે? જ્યારે રૂપ તૂટી જાય અને વર્ણનો માત્ર શારીરિક ઉત્તેજના આપવા પૂરતા જ રહી જાય.
અચ્છા,
જે વાચક કૃતિ પાસે ખાલી ઉત્તેજના શોધવા જાય છે એ તો કળાના રૂપને સમજતો જ નથી. જોશી તો ઉલટાનું એમ કહે છે કે ખરી અશ્લીલતા કદાચ કળાહીનતાને રૂપ વગરના લખાણને વખાણવામાં છે.
વાહ, આ તો બહુ ઊંડી વાત કહી. તો આ બધી ચર્ચા પછી જોશીના મતે એક સારો વિવેચક કેવો હોવો જોઈએ, અથવા સારો સર્જક પણ? કારણ કે કહે છે કે સર્જકમાં પણ વિવેચક હોવો જોઈએ.
હા, જોશી કોઈ ચોપડી પંડિતની વાત નથી કરતા. એ કહે છે કે વિવેચક દુનિયાના સાહિત્યથી, નવા પ્રવાહોથી માહિતગાર હોવો જોઈએ, સજ્જ હોવો જોઈએ.
એની રૂચિ કેવી હોવી જોઈએ?
હોઈ શકે, પણ સાથે સાથે વિવેક બુદ્ધિ પણ હોવી જોઈએ.
એટલે સૌ વહી ન જાય.
બરાબર. શું સારું છે, શું નબળું છે એ પારખવાની ક્ષમતા, અને નિર્ભીક હોવો જોઈએ, પોતાની વાત કહેતા ડરે નહીં, આત્મવિશ્વાસ હોય પણ અહંકાર નહીં.
અને પેલી વાત કે પોતાનામાં રહેલા વિવેચકને જાગૃત રાખે.
હા, એ સૌથી મહત્વનું. ભલે સર્જક હોય કે વિવેચક, એ ટોલ્સ્ટોયનું વાક્ય ટાંકે છે ને કે સારો લેખક જાણે પોતાની બાજુમાં એક વિવેચકને બેસાડીને લખતો હોય.
હી રાઇટ્સ વિથ અ ક્રિટિક એટ હિઝ એલ્બો.
બરાબર. આ અંદરનો વિવેચક જ એને સાચી દિશા અને સંયમ આપે છે.
ખૂબ સરસ. તો આખી ચર્ચાના અંતે જો આપણે ત્રણ મુખ્ય મુદ્દા તારવવા હોય શ્રોતાઓ માટે તો શું કહી શકીએ?
પહેલો મુદ્દો તો એ કે સાહિત્યમાં જ્યારે નવું સર્જન થાય ત્યારે વિવેચને પણ સાથે સાથે વિકસવું પડે, નવા ઓજારો વિકસાવવા પડે. જો એ પાછળ રહી જાય તો એક સંકટ ઊભું થાય, સર્જક અને વિવેચક વચ્ચે, સાહિત્ય અને સમાજ વચ્ચે અંતર વધે.
જે 1969માં જોશીએ જોયું હતું.
બીજું, કળાનું, સાહિત્યનું સાચું મૂલ્યાંકન એના રૂપ પરથી થવું જોઈએ. એની આંતરિક રચના, એના ઘટકોની ગોઠવણી, એનાથી કેવો અનુભવ બને છે એના પર. બાહ્ય માપદંડો જેમ કે નૈતિકતા, ઉપયોગિતા, લેખકનો ઈરાદો, એનાથી નહીં.
રૂપલક્ષી અભિગમ.
હા, રૂપલક્ષી અભિગમ. અને ત્રીજું, એક જીવંત અને સશક્ત સાહિત્યિક પરંપરા માટે ખુલ્લા મનના, સતત શીખતા રહેતા, દુનિયાભરના પ્રવાહોથી જાણકાર અને નિર્ભીક વિવેચકો અને સર્જકો બહુ જરૂરી છે. એમનું કામ ખાલી જૂનું સાચવવાનું નથી, પણ વર્તમાનને સમજવાનું અને ભવિષ્ય તરફ જોવાનું પણ છે.
ખરેખર આ વિચારો આજે પણ એટલા જ મહત્વના લાગે છે, કદાચ વધારે. જોશીએ આ વાત કરી એને 50 વર્ષથી વધુ થઈ ગયા. આજે આપણે એક એવા યુગમાં છીએ જ્યાં સોશિયલ મીડિયા છે, દરેક જણ પોતાનો અભિપ્રાય આપી શકે છે, મંતવ્યોનો ધોધ વહે છે.
હા, જ્યાં લાઇક્સ અને શેર્સથી મૂલ્યાંકન થતું હોય એવું લાગે ક્યારેક.
બરાબર. તો આજના સમયમાં શ્રોતાઓ માટે એક વિચાર મૂકી જઈએ શું સુરેશ જોશી જે ગહન, સ્વસ્થ, જવાબદાર અને રૂપલક્ષી વિવેચનની વાત કરે છે એના માટે આજે કોઈ જગ્યા બચી છે? શું એવો અવાજ આજના કોલાહલમાં સંભળાય છે કે પછી ક્યાંક દબાઈ રહ્યો છે? આ જરૂર વિચારવા જેવો પ્રશ્ન છે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.